પ્રારંભિક વક્તવ્ય
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય, હોસ્ટ સ્પીકર.
નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા ફ્રેન્ચ વિચારકની વાત કરવાના છીએ જેમના વિચારોએ, હું કહીશ કે આપણી શક્તિ, સત્ય અને સમાજ વિશેની સમજને મૂળમાંથી હલાવી દીધી. એમનું નામ છે પોલ મિશેલ ફૂકો. કદાચ નામ સાંભળ્યું હોય અથવા એમના કોઈક આમ પડકારજનક વિચાર વિશે ક્યાંક વાંચ્યું હોય.
હા, એમના વિચારો ખૂબ પ્રભાવશાળી રહ્યા છે.
બિલકુલ. અને ફૂકોનું કામ છે ને એ સમજવું કદાચ પહેલી નજરે સહેલું ન લાગે, પણ છે બહુ જ રસપ્રદ. એ આપણને એવા સવાલ પૂછવા પ્રેરે છે કે આપણે જે બાબતોને સાવ સામાન્ય કે કુદરતી માની લઈએ છીએ,
જેમ કે
ગાંડપણ, બીમારી, સજા અને આપણી પોતાની ઓળખ પણ, આ બધું ખરેખર ઘડાય છે કેવી રીતે? શું એમાં સત્તાની કોઈ ભૂમિકા છે?
બહુ મહત્વના સવાલો છે આ.
તો આજના આ સંવાદમાં આપણો પ્રયાસ એ જ રહેશે કે ફૂકોના જે મુખ્ય વિચારો છે એમની ગૂંચ થોડી ઉકેલીએ અને એ સમજીએ કે આજે પણ એમના વિચારો આટલા બધા પ્રસ્તુત કેમ ગણાય છે.
ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભ.
હા, અને ફૂકોને સમજવા માટે જાણવું બહુ જરૂરી છે કે તેઓ કયા સમયમાં, કેવા માહોલમાં વિચારી રહ્યા હતા. આપણે વાત કરી રહ્યા છીએ બીજા વિશ્વયુદ્ધ પછીના ફ્રાન્સની.
એટલે કે એક ઉથલપાથલનો સમય.
બિલકુલ. એક એવો સમય જ્યારે જૂની માન્યતાઓ, જૂના વિચારો ભાંગી રહ્યા હતા, નવા વિચારો આકાર લઈ રહ્યા હતા. યુદ્ધનો જે આઘાત હતો, સમાજમાં જે પરિવર્તનની એક લહેર હતી અને બૌદ્ધિક જગતમાં પણ એમ કહું ને કે ભારે ગરમાવો હતો.
ત્યારે કયા પ્રકારના વિચારો ચાલતા હતા?
જુઓ, પહેલા તો જ્યાં પોલ સાર્ત્રે જેવા અસ્તિત્વવાદીઓનો પ્રભાવ હતો, જે વ્યક્તિની સ્વતંત્રતા, એની પસંદગી પર ભાર મૂકતા હતા.
હા, એક્ઝિસ્ટેન્શિયાલિઝમ.
પછી આવ્યો સંરચનાવાદ, સ્ટ્રક્ચરલિઝમ, જેણે ભાષા, સમાજ, એના અદ્રશ્ય નિયમો, એના માળખા પર ધ્યાન આપ્યું. પણ ફૂકો આ બધાથી થોડા અલગ પડ્યા.
કઈ રીતે?
ખાસ કરીને 1968માં પેરિસમાં જે વિદ્યાર્થી આંદોલનો થયા, એ પછી જે વૈચારિક ભૂકંપ આવ્યો, એમાંથી ઉત્તર સંરચનાવાદ અને ઉત્તર આધુનિકતાવાદ જેવા પ્રવાહો મજબૂત બન્યા. ફૂકો આ પ્રવાહોના મુખ્ય ચહેરાઓમાંના એક હતા.
એટલે એ મોટા સિદ્ધાંતો પર જ સવાલ ઉઠાવતા હતા.
હા, સાર્વત્રિક સત્યો, સ્થિર ઓળખ, મોટા મોટા દાવાઓ, આ બધા પર જ પ્રશ્નાર્થ મૂકવામાં આવ્યો. અને ફૂકોના વિચારો પર જર્મન ફિલોસોફર ફ્રેડરિક નીત્સેનો બહુ ઊંડો પ્રભાવ દેખાય છે.
નીત્સે? કઈ રીતે?
નીત્સેએ પણ નૈતિકતા અને સત્તાના મૂળિયા ખોદીને જોવાની વાત કરી હતી. એ જ પદ્ધતિને ફૂકોએ વંશાવળી એટલે કે જીનિયોલોજી તરીકે વિકસાવી. આ સિવાય જેક્સ લકાન, જેક્સ દેરીદા, ગિલ્સ ડેલ્યુઝ જેવા એમના સમકાલીન વિચારકો સાથે પણ એમનો સતત સંવાદ ચાલતો રહેતો.
પ્રારંભિક જીવન અને શિક્ષણ.
આ બધો બૌદ્ધિક માહોલ તો હતો જ, પણ એમના અંગત જીવનના અનુભવોએ પણ એમના વિચારોને ઘડવામાં મોટો ભાગ ભજ્યો હશે નહીં? મેં વાંચ્યું છે કે એ પોતે તો એક સર્જનના દીકરા હતા, એટલે સુખી પરિવારમાંથી આવતા હતા.
હા, પરિવાર ઉચ્ચ મધ્યમ વર્ગનો અને તબીબી પરંપરાવાળો હતો, પણ એમનું શરૂઆતનું જીવન એટલું સરળ નહોતું. 1926માં જન્મ્યા હતા ફૂકો. ભણવામાં તેજસ્વી હતા, પણ પેરિસની જે ટોચની સંસ્થા છે ENS,
ઇકોલ નોર્મલ સુપિરિયર,
હા, ત્યાં ભણતી વખતે એમને ગંભીર માનસિક તણાવ અને ડિપ્રેશનનો સામનો કરવો પડ્યો હતો. એ સમયનો સમાજ પણ ઘણો રૂઢિચુસ્ત હતો, અને એમાં પોતાની સમલૈંગિક ઓળખ સાથેનો એમનો સંઘર્ષ, એ પણ એમના માટે બહુ પીડાદાયક રહ્યો.
એટલે એમના લખાણોમાં જે હાસ્યમાં ધકેલાયેલા લોકો પ્રત્યેની સંવેદના દેખાય છે,
એનું મૂળ કદાચ અહીં છે. એવું પણ કહેવાય છે કે એમણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આ બધા સંઘર્ષો એમને સમાજને અસામાન્ય ગણે છે, એમના પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવ્યા.
અને એમણે માનસિક સ્વાસ્થ્ય સંસ્થાઓમાં કામ પણ કર્યું હતું ને?
હા, કર્યું હતું. અને પછી સ્વીડનમાં એ સાંસ્કૃતિક રાજદૂત તરીકે ગયા 1955-58. એ સમયગાળો પણ મહત્વનો રહ્યો. ત્યાં જ એમણે ગાંડપણના ઇતિહાસ પર સંશોધન શરૂ કર્યું. આ બધા અનુભવોએ ભેગા મળીને એમને એ દિશામાં વિચારતા કર્યા કે સત્તા કેવી રીતે સામાન્ય અને અસામાન્યની વ્યાખ્યાઓ ઘડે છે, અને આ જ એમના પછીના કામનો એમ કહો કે મુખ્ય સૂર બન્યો.
મુખ્ય વિચારો અને ફિલોસોફિકલ યોગદાન.
તો હવે આવીએ એમના મુખ્ય વિચારો પર. એમના કામનું કેન્દ્ર શું હતું?
એમનો મૂળ સવાલ એ હતો કે આપણે વિષય, સબ્જેક્ટ કેવી રીતે બનીએ છીએ, આપણે કોણ છીએ અને આ ઓળખ બને છે કેવી રીતે. આ સમજાવવા એમણે કેટલાક બહુ જ ક્રાંતિકારી રેડિકલ વિચારો રજૂ કર્યા,
જેમાં સૌથી જાણીતો છે શક્તિ જ્ઞાનનો વિચાર, ખરું ને? પાવર નોલેજ.
બિલકુલ. સામાન્ય રીતે આપણે શક્તિ અને જ્ઞાનને બે અલગ વસ્તુઓ ગણીએ છીએ, પણ ફુકો કહે છે કે ના, આ બંને અવિભાજ્ય છે, એક જ સિક્કાની બે બાજુઓ.
કેવી રીતે?
જો જ્ઞાન ક્યારે તટસ્થ નથી હોતું, નિર્દોષ નથી હોતું, એ ખાલી માહિતી નથી, એ હંમેશા શક્તિ સાથે જોડાયેલું હોય છે. દાખલા તરીકે ડોક્ટરનું નિદાન એ ખાલી એક તબીબી હકીકત નથી,
પણ એ નક્કી કરે છે કે કોણ બીમાર છે અને કોણ સ્વસ્થ.
બરાબર. અને કોની પાસે સારવાર કરવાની સત્તા છે. અથવા શાળાના પાઠ્યપુસ્તકો લો, એ ખાલી તથ્યો નથી આપતા, એ નક્કી કરે છે કે કયું જ્ઞાન મહત્વનું છે, કયો ઇતિહાસ સાચો ગણાશે.
અચ્છા, એટલે જ્ઞાન પોતે શક્તિ વાપરે છે એમ.
હા, અને શક્તિ પણ ખાલી દમન નથી કરતી, જેમ કે રાજા કે સરકાર પ્રજા પર કરે. ફુકો મુજબ શક્તિ ઉત્પાદક પણ છે, પ્રોડક્ટિવ.
ઉત્પાદક મતલબ?
મતલબ કે એ નવી વસ્તુઓ બનાવે છે, નવી ઓળખો, નવી ઈચ્છાઓ, નવા વર્તન, એ બધું ઘડે છે. અને આ શક્તિ કોઈ એકની માલિકીની નથી, એ તો આખા સમાજમાં, કુટુંબમાં, શાળામાં, ઓફિસમાં, સંબંધોમાં સતત ફરતીને છે, સર્ક્યુલેટ્સ.
તો આ શક્તિ જ્ઞાન કામ કેવી રીતે કરે છે, શેના દ્વારા?
એનું મુખ્ય માધ્યમ છે વિમર્શ, ડિસ્કોર્સ. વિમર્શ એટલે કોઈ વિષય પર વાત કરવાની, વિચારવાની, વ્યવહાર કરવાની પ્રસ્થાપિત રીતો. એ નિયમો નક્કી કરે છે કે શું સાચું છે, શું ખોટું છે, શું સામાન્ય છે, શું અસામાન્ય છે.
કોઈ ઉદાહરણ આપશો?
ચોક્કસ. જેમ કે માનસિક સ્વાસ્થ્ય. થોડા દાયકાઓ પહેલાં એના વિશે જે રીતે વાત થતી અને આજે જે રીતે થાય છે, એમાં જમીન આસમાનનો ફરક છે, ખરું ને?
હા, બિલકુલ. હવે વધુ ખુલીને વાત થાય છે.
બરાબર. તો આ આખો વિમર્શ બદલાયો છે, અને એની સાથે કોને નિષ્ણાત ગણવા, કયો ઇલાજ યોગ્ય છે, એ બધું જ બદલાઈ ગયું છે.
અને ફુકો આ વિમર્શ અને શક્તિ જ્ઞાનના સંબંધોને કેવી રીતે તપાસતા હતા? એમની પદ્ધતિ શું હતી?
એમણે મુખ્યત્વે બે પદ્ધતિઓ વાપરી. પુરાતત્વ એટલે કે આર્કિયોલોજી, અને વંશાવળી એટલે કે જીનિયોલોજી.
પુરાતત્વ અને વંશાવળી જરા સમજાવશો?
પુરાતત્વ એટલે જાણે ઇતિહાસના સ્તર ખોદવા, કોઈ ચોક્કસ સમયગાળામાં જ્ઞાન કેવી રીતે ગોઠવાયેલું હતું, સત્ય કયા નિયમો હેઠળ બનતું હતું, એના છુપાયેલા માળખા શોધવા.
અને વંશાવળી?
વંશાવળી વર્તમાનની માન્યતાઓ અને પ્રથાઓના ભૂતકાળમાં જાય છે, પણ કોઈ સીધો સરળ વિકાસ નથી બતાવતી. એ બતાવે છે કે એના મૂળ કેટલા અવ્યવસ્થિત, આકસ્મિક અને ઘણીવાર સત્તા પ્રેરિત હતા. એ સાબિત કરે છે કે જે આજે આપણને શાશ્વત સત્ય જેવું લાગે છે, એ ખરેખર તો ઇતિહાસની કોઈ ચોક્કસ ક્ષણે થયેલી રચના છે.
અચ્છા, એટલે વર્તમાનના મૂળ શોધવા, પણ એક અલગ રીતે.
હા, એ આપણા સત્યના દાવાઓને જ અસ્થિર કરી દે છે.
મુખ્ય કાર્યો અને વિષયો?
તો આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને એમણે કયા મોટા કામો કર્યા, કયા વિષયો પર લખ્યું?
એમનું પહેલું મોટું પુસ્તક હતું મેડનેસ એન્ડ સિવિલાઇઝેશન, ગાંડપણનો ઇતિહાસ.
હા, એની વાત આપણે કરી કે માનસિક બીમારી એ સામાજિક રચના છે.
બરાબર. એમણે બતાવ્યું કે કેવી રીતે પ્રબુદ્ધ યુગમાં તર્કના નામે અતાર્કિકતાને અલગ પાડી દેવાઈ અને પાગલને સમાજથી દૂર સંસ્થાઓમાં બંધ કરી દેવામાં આવ્યા. આધુનિક પાગલખાનોનો જન્મ આ રીતે થયો.
પછી ધ બર્થ ઓફ ધ ક્લિનિક.
હા, એમાં એમણે આધુનિક તબીબી જ્ઞાન કેવી રીતે ઉભર્યું એની વાત કરી. કેવી રીતે ડોક્ટરોએ માનવ શરીરને જોવાની, એનું વર્ગીકરણ કરવાની નવી રીતો શોધી કાઢી. પેલો મેડિકલ ગેઝનો ખ્યાલ અહીં આવે છે.
અને પછી આવ્યું ધી ઓર્ડર ઓફ થિંગ્સ. આ પુસ્તકે તો એમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી ને?
હા, 1966માં આવ્યું. એમાં એમણે પશ્ચિમી સંસ્કૃતિમાં જ્ઞાનની પ્રણાલીઓ, જેને એમણે એપિસ્ટેમિઝ કહ્યું, એનો પુરાતત્વીય અભ્યાસ કર્યો. એમણે બતાવ્યું કે જીવન, શ્રમ, ભાષા જેવા ખ્યાલો પણ ઐતિહાસિક રીતે ઘડાયેલા છે.
અને પેલો વિવાદાસ્પદ દાવો પણ આમાં જ હતો ને, કે માણસ એક તાજેતરની શોધ છે?
હા, એમણે કહ્યું કે માણસ એક તાજેતરની શોધ છે જે કદાચ ટૂંક સમયમાં ભૂંસાઈ જશે. આ વાક્યથી બહુ ચર્ચા થઈ હતી અને એમને એક જાહેર બૌદ્ધિક તરીકે સ્થાપિત કર્યા.
અને પછી આવ્યું ડિસિપ્લિન એન્ડ પનિશ 1975માં.
હા, જેની આપણે વાત કરી. સજાના સ્વરૂપમાં પરિવર્તન, જાહેરમાં ફાંસી કે શારીરિક સજાઓથી લઈને જેલ, શાળા, ફેક્ટરી જેવી શિસ્તબદ્ધ સંસ્થાઓ અને સૂક્ષ્મ દેખરેખ તરફનું પરિવર્તન.
પેનોપ્ટિકોનવાળી વાત.
બરાબર.
આ શિસ્તબદ્ધ શક્તિ છે જે આજ્ઞાંકિત શરીરોનું નિર્માણ કરે છે. સતત દેખરેખના ડરથી વ્યક્તિ પોતે જ પોતાની જાતને નિયંત્રિત કરવા લાગે છે.
અને છેલ્લે ધ હિસ્ટ્રી ઓફ સેક્સ્યુઆલિટી.
એનો પહેલો ભાગ 1976માં આવ્યો. એમાં એમણે પેલી દમનકારી પૂર્વધારણા, રિપ્રેસિવ હાઇપોથેસિસને પડકારી. એટલે કે વિક્ટોરિયન યુગે જાતીયતાનું દમન કર્યું હતું એ વાત ખોટી છે.
તો શું થયું હતું એમના મતે?
ફુકો કહે છે કે ઉલટાનું 19મી સદીમાં જાતીયતા વિશે બોલવાનો, લખવાનો, એનું વર્ગીકરણ કરવાનો, એના પર વૈજ્ઞાનિક સંશોધન કરવાનો જાણે વિસ્ફોટ થયો. ડોક્ટરો, મનોવૈજ્ઞાનિકો, પાદરીઓ બધા જ સેક્સ વિશે વાત કરવા લાગ્યા.
પણ શા માટે?
હેતુ દમન નહોતો. હેતુ હતો જાતીયતા દ્વારા વ્યક્તિઓ અને વસ્તીના જીવનને નિયંત્રિત અને સંચાલિત કરવાનો. કબૂલાત, વિજ્ઞાન, વર્ગીકરણ આ બધા દ્વારા. અહીં જ એમણે જૈવ શક્તિનો ખ્યાલ રજૂ કર્યો.
જૈવ શક્તિ?
હા, એટલે જીવન પર શાસન કરવાની શક્તિ.
હા, જેમાં શરીરનું નિયમન એનાટોમોપોલિટિક્સ અને વસ્તીનું નિયમન બંને આવી જાય. આધુનિક રાજ્યો આ રીતે શાસન કરે છે.
તો આ બધા વિચારોનો સાર શું નીકળે? આ વૈયક્તિકીકરણ શું છે?
સાર એ જ કે આપણી ઓળખ, આપણું સ્વ, સેલ્ફ, એ કોઈ અંદર રહેલી સ્થિર વસ્તુ નથી. એ સતત શક્તિ જ્ઞાનના સંબંધો અને વિમર્શો દ્વારા ઘડાતી રહે છે. જુદા જુદા સમયમાં જુદી જુદી સંસ્થાઓ આપણને ચોક્કસ પ્રકારના વિષય તરીકે રચે છે. એક સારો નાગરિક, એક નોર્મલ વ્યક્તિ. ફુકો આ સાર્વત્રિક માનવ વિષયના વિચાર પર સવાલ ઉઠાવે છે.
વારસો અને આધુનિક પ્રાસંગિકતા,
એટલે જ એમના વિચારો આજે પણ આટલા પ્રસ્તુત છે.
બિલકુલ. એમનો પ્રભાવ જબરજસ્ત અને બહુ ક્ષેત્રીય રહ્યો છે. ફિલોસોફી તો ખરી જ, પણ સમાજશાસ્ત્ર, ઇતિહાસ, સાહિત્ય સિદ્ધાંત, જેન્ડર સ્ટડીઝ, ક્વિયર થિયરી, પોસ્ટ કોલોનિયલ સ્ટડીઝ, કેટલાય ક્ષેત્રોમાં એમના વિચારો પાયારૂપ ગણાયા છે.
આજના સમયમાં કયા મુદ્દાઓ સાથે એમના વિચારો સીધા જોડાય છે?
અરે ઘણા બધા. તમે આજની દુનિયા જુઓ. સામૂહિક દેખરેખ, આપણો ડેટા કેવી રીતે એકઠો થાય છે, વપરાય છે.
પિનોપ્ટિકોન.
હા. સોશિયલ મીડિયા કેવી રીતે આપણી ઓળખ ઘડે છે. તબીબી સત્તા. આપણે કોવિડ વખતે જોયું કે જાહેર આરોગ્ય નીતિઓ કેવી રીતે આપણા જીવનને નિયંત્રિત કરે છે. ઓળખની રાજનીતિ, આઇડેન્ટિટી પોલિટિક્સ, લિંગભેદ અને જાતીયતાને લગતી ચર્ચાઓ, આ બધાને સમજવા માટે ફુકોના શક્તિ જ્ઞાન, વિમર્શ, જૈવ શક્તિના ખ્યાલો વગર ચાલે જ નહીં.
એમનું મુખ્ય યોગદાન શું ગણાય?
એમણે આપણને શીખવ્યું કે જ્ઞાન અને શક્તિના સંબંધોને ક્યારે જુદા ન પાડી શકાય, અને આપણે જે ખ્યાલો કે સત્યોને સાવ સ્વાભાવિક માની લઈએ છીએ એમનો પણ એક ઇતિહાસ હોય છે. એ શક્તિ દ્વારા રચાયેલા હોય છે. એમણે જ્ઞાનની ચર્ચા શક્તિ વગર અને સંસ્થાનું વિશ્લેષણ એ બનાવેલા વિષયો વગર કરવું લગભગ અશક્ય બનાવી દીધું.
પ્રખ્યાત અવતરણો.
શક્તિ એ કોઈ સંસ્થા નથી, માળખું નથી, કે તે કોઈ નિશ્ચિત શક્તિ નથી જે આપણને મળી છે. તે એક નામ છે જે કોઈ ચોક્કસ સમાજમાં જટિલ વ્યૂહાત્મક પરિસ્થિતિને આભારી છે.
આ બતાવે છે કે શક્તિ કેટલી વ્યાપક અને સંબંધાત્મક છે.
અને બીજું જે મને વ્યક્તિગત રીતે બહુ ગમે છે, હું કોણ છું તે બરાબર જાણવું જરૂરી નથી લાગતું. જીવન અને કાર્યમાં મુખ્ય રસ એ છે કે શરૂઆતમાં તમે જે ન હતા તે કોઈ અન્ય બનવું.
વાહ, આ સ્વરૂપાંતરણ અને નિશ્ચિત ઓળખના ઇનકારની વાત છે. એમની ફિલોસોફીનો સાર છે આમાં.
અને એક બીજું, જ્ઞાન જાણવા માટે નથી, જ્ઞાન કાપવા, વિશ્લેષણ કરવા, પરિવર્તન લાવવા માટે છે.
બરાબર. જ્ઞાનની સક્રિય, પરિવર્તનશીલ શક્તિ પર ભાર. અને આ પણ યાદ રાખવા જેવું છે, જ્યાં શક્તિ છે ત્યાં પ્રતિકાર છે.
હા, આ મહત્વનું છે. એટલે કે બધું નિરાશાજનક નથી.
ના, બિલકુલ નહીં. ફૂકો માને છે કે શક્તિ સર્વવ્યાપી છે, પણ એટલે જ પ્રતિકારના બિંદુઓ પણ ગમે ત્યાંથી સિસ્ટમની અંદરથી જ ઉદ્ભવી શકે છે.
અને છેલ્લું, મારી ભૂમિકા લોકોને બતાવવાની છે કે તેઓ જે અનુભવે છે તેનાથી કરતા ઘણા વધુ મુક્ત છે.
હા, કે લોકો સત્ય તરીકે, પુરાવા તરીકે કેટલાક વિષયો સ્વીકારે છે જે ઇતિહાસમાં ચોક્કસ ક્ષણે બનાવવામાં આવ્યા છે, અને આ કહેવાતા પુરાવાની ટીકા કરી શકાય છે અને તેનો નાશ કરી શકાય છે. આ એમના કામનો રાજકીય અને નૈતિક ઉદ્દેશ બતાવે છે. ઐતિહાસિક વિશ્લેષણનો ઉપયોગ મુક્તિના સાધન તરીકે કરવો.
રસપ્રદ તથ્યો, ઓછી જાણીતી વાતો. એક્સપર્ટ સ્પીકર.
ફૂકોના જીવન વિશે પણ કેટલીક રસપ્રદ વાતો છે ને?
હા, ઘણી છે. જેમ કે તમને ખબર છે, ફિલોસોફીમાં આવતા પહેલા એક કુશળ હાપસી કોડ વાદક હતા. સંગીતમાં કારકિર્દી બનાવવાનું વિચારતા હતા.
અરે વાહ, આ તો નવી વાત જાણી.
અને એમણે માનસિક બીમારી પરનું પહેલું પુસ્તક ક્યાં લખ્યું તું ખબર છે? માનસિક રોગોની હોસ્પિટલમાં રાત્રિ પાળીમાં કામ કરતી વખતે.
ખરેખર? અને એમનો લુક પણ બહુ આઇકોનિક હતો.
હા, પેલું મુંડન કરેલું માથું, વાયર રીમના ચશ્મા અને કાળો ટર્ટલ નેક સ્વેટર એમની ઓળખ બની ગયો હતો.
અને પેલી ડેથ વેલીની વાત શું હતી?
હા, એ 1975ની વાત છે. અમેરિકામાં યુસી બર્કલેમાં ભણાવતા હતા ત્યારે મિત્રો સાથે કેલિફોર્નિયાની ડેથ વેલી ગયા હતા, અને ત્યાં એમણે LSDનો અનુભવ કર્યો હતો.
ઓહ!
એમણે પાછળથી આ અનુભવને પોતાના જીવનના સૌથી ગહન અનુભવોમાંનો એક ગણાવ્યો હતો. કહ્યું હતું કે એનાથી સ્વની સંભાળ, કેર ઓફ ધ સેલ્ફ પરના એમના પછીના વિચારોને દિશા મળી.
એટલે એ સતત પ્રયોગશીલ રહ્યા.
હા, અને એમને ફૂકોડિયન શબ્દ બિલકુલ પસંદ નહોતો. એમને ડર હતો કે એનાથી એમના વિચારો એક કઠોર સિદ્ધાંત બની જશે, જ્યારે એમના કામનો મુદ્દો તો સતત પ્રશ્નો પૂછતા રહેવાનો હતો.
ટીકા અને વિવાદો.
અલબત્ત, આટલા ક્રાંતિકારી વિચારક હોય એટલે એમની ટીકા પણ થવાની જ. એમના પર કેવા આરોપો લાગ્યા છે.
હા, ટીકાઓ થઈ છે. એક મુખ્ય ટીકા એ છે કે તેઓ ઐતિહાસિક પુરાવાઓનો પોતાની વાત સાબિત કરવા માટે પસંદગીપૂર્વક ઉપયોગ કરે છે.
એટલે કે ઐતિહાસિક અચોકસાઈ.
કેટલાક એવું કહે છે. બીજી મોટી ટીકા જર્મન ફિલોસોફર યુર્ગેન હેબરમાસ તરફથી આવી. એમનું કહેવું હતું કે જો બધું જ શક્તિજ્ઞાનની રમત હોય તો પછી સાચા ખોટા, ન્યાય અન્યાય વચ્ચે ભેદ કરવા માટે કોઈ તર્કસંગત આધાર જ ન રહે. આ એક પ્રકારનો સાપેક્ષવાદ છે.
હા, આ મુદ્દો સમજાય એવો છે.
પછી એ પણ સવાલ ઉઠ્યો કે જો શક્તિ આટલી બધી વ્યાપેલી હોય તો પ્રતિકાર કેવી રીતે શક્ય બને, એને યોગ્ય કેવી રીતે ઠેરવી શકાય, એની કોઈ સ્પષ્ટતા ફૂકો નથી આપતા.
અને રાજકીય રીતે પણ એમના પર અસ્પષ્ટ હોવાનો આરોપ લાગ્યો છે. અને પેલો ઈરાન વિવાદ.
હા, 1969ની ઈરાની ક્રાંતિ પ્રત્યે એમણે શરૂઆતમાં થોડી સહાનુભૂતિ દર્શાવી હતી, જેની પાછળથી ઘણી ટીકા થઈ. અને તાજેતરમાં એમના અંગત જીવનના કેટલાક પાસાઓ, ખાસ કરીને ટ્યુનિશિયામાં એમના વર્તન અને સેડોમેસકિઝમ પ્રત્યેના એમના ઝોક વિશે પણ ચર્ચાઓ અને વિવાદો થયા છે.
એટલે એમનું મૂલ્યાંકન કરતી વખતે આ બધી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
ચોક્કસ. કોઈ પણ વિચારકને આદર્શ બનાવ્યા વગર એમની ટીકાઓને પણ સમજવી જરૂરી છે.
અંતિમ ચિંતન.
જો ફૂકો આપણને કોઈ સહેલા, તૈયાર જવાબો નથી આપતા, પણ એ આપણને પ્રશ્નો પૂછવા માટેના, દુનિયાને અલગ નજરે જોવા માટેના સાધનો ચોક્કસ પૂરા પાડે છે.
એક નવી દ્રષ્ટિ આપે છે.
હા, એ આપણને એક અરીસો ધરે છે અને પૂછે છે કે આપણે જે દુનિયામાં જીવીએ છીએ એના નિયમો, એની સંસ્થાઓ, એની સામાન્ય લાગતી વાતો એ ખરેખર કેટલી સ્વાભાવિક છે અને કેટલી શક્તિ દ્વારા રચાયેલી છે. તો આજના સંવાદના અંતે કદાચ આ એક વિચાર સાથે છૂટા પડીએ. જો સામાન્ય એટલે કે નોર્મલ વિશેની આપણી જે સમજ છે, ભલે એ માનસિક સ્વાસ્થ્ય હોય, જાતીયતા હોય, વર્તન હોય કે બીજું કંઈ પણ, જો એ શક્તિ સંબંધો દ્વારા ઐતિહાસિક રીતે ઘડાઈ હોય, તો આજે આપણે એવી કઈ ધારણાઓ, એવા કયા સત્યોને સાવ સહજ રીતે સ્વીકારી રહ્યા છીએ, જેને કદાચ ભવિષ્યની પેઢીઓ આપણા સમયની શક્તિ સંરચનાઓની આકસ્મિક પેદાશ તરીકે જોશે?
બહુ જ વિચારવા જેવો સવાલ છે.
આ સવાલ પર વિચારવું એ જ કદાચ ફૂકોને વાંચવાનો અને સમજવાનો સાચો અર્થ છે.
સમાપન વક્તવ્ય, આઉટરો નેરેશન,
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.